ਅਸੀਂ ਪੰਚਾਂ ਦੀਆਂ ਹੀ ਸ਼ਾਸਤ ਚ ਇਹਨੂੰ ਪ੍ਰਥਮ ਅਧਿਕਾਰ ਗਾਥਾ 30 ਪੂਰੀ ਥਈ 31 ਗਾਥਾ 31 ਗਾਥਾ ਸੀ ਸ਼ੁਰੂ ਥਾਈ ਸ਼ੁਰੂ ਸ਼ંકાકાર શંકા કરે છે એનો વાચો તો શંકા છે
શંકાકાર કહે છે કે આ તમારી વિવિક્ષા ભલે રહી અર્થાત તમે જે દ્રવ્યમાં નિરંશ એટલે ફરી જેનો ખંડ ન થઈ શકે તે અંશોની કલ્પના કરો છો તે ભલે કરો પરંતુ જેટલા કોઈ નિરંશ એટલે કે દેશાંશ છે તેમને જ એક એક દ્રવ્ય માનો જેવી રીતે પરમાણુ એક દ્રવ્ય છે તેવી જ રીતે એક દ્રવ્યમાં જેટલા નિરંશ દેશાંશોની કલ્પના કરવામાં આવે છે તેમને તેટલા દ્રવ્ય સમજવા જોઈએ એમ નહીં કે એ દ્રવ્ય માનીને તેના અંશ ગણવા દ્રવ્યનું લક્ષણ તે પ્રત્યેક અંશોમાં આવે જ છે
એ બી એક પ્રદેશી પરમાણુ છે એમ અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય ને કહેતા એનાઉન્સ કરો છો બધા અંશ એક એક દ્રવ્ય માનો
એક દ્રવ્ય માનો કેમ કે એક એક અંશ માં એક એક દ્રવ્ય નું લક્ષણ
છે પછી ભાવાર્થ
ગુણોનો સમૂહ જ દ્રવ્ય કહેવાય છે આ દ્રવ્ય નું લક્ષણ દ્રવ્યના પ્રત્યેક દેશાંશમાં મોજુદ છે તેથી જેટલા પણ દેશાંશ છે તેમને તેટલા જ દ્રવ્ય માનવા જોઈએ એક એક પ્રદેશ ને એક એક દ્રવ્ય
એક એક દ્રવ્ય માનો એક એક પ્રદેશ ને
કેમ કે એક એક પ્રદેશ અનંત ગુણમય છે એમ તો એને એક
દ્રવ્યમાં ગુણો રહેલા છે પ્રદેશ માં અનંત ગુણો રહેલા
તો એને એક દ્રવ્ય માનો એમ ઉત્તર ઉક્ત શંકા બરાબર નથી કેમ કે ખંડ સ્વરૂપ એક દેશ વસ્તુ માનવાથી અને અખંડ સ્વરૂપ અનેક દેશ વસ્તુ માનવાથી પરિણમનમાં ઘણો મોટો તફાવત પડે છે એ વાત પ્રત્યક્ષ છે ભાવાર્થ જો શંકાકારના કહેવા પ્રમાણે દેશાંશોને જ દ્રવ્ય માનવામાં આવે તો દ્રવ્ય એક અંશવાળું ખંડખંડ રૂપ થશે અખંડ રૂપ અનેક પ્રદેશી નહીં ઠરે હવે દ્રવ્યને ખંડ રૂપ એક પ્રદેશી માનવામાં કયો દોષ આવે છે તે આગળ લખવામાં
આવે છે
33 કથા અર્થ પહેલો પક્ષ સ્વીકારવાથી અર્થાત ખંડરૂપ એક પ્રદેશી દ્રવ્ય માનવાથી જે ગુણોનું પરિણમન થશે તે આખી વસ્તુમાં ન થતા તેના એક જ દેશાંશમાં થશે કેમ કે શંકાકાર એક દેશાંશ રૂપ જ વસ્તુને માને છે તેથી તેના કથન અનુસાર ગુણોનું પરિણમન એક દેશમાં જ થશે જેમાં પ્રમાણ બાધા આવે તે પક્ષ કોઈ રીતે સાચો ન હોઈ શકે હવે ઇન્દ્રિય જન્ય જ્ઞાન થી આ વાત સિદ્ધ છે કે શરીરના એક દેશમાં સ્પર્શ થવાથી આખા શરીરમાં રોમાંચ થઈ જાય છે શરીર પ્રમાણ આત્મદ્રવ્ય છે તેથી શરીરના એક દેશમાં સ્પર્શ થવાથી આખા શરીરમાં રોમાંચ થાય છે અથવા શરીરના એક દેશમાં ઘા વાગવાથી આખા શરીરમાં વેદન થાય છે જો શંકાકારના કથન અનુસાર આત્માના એક એક અંશ એટલે કે પ્રદેશને એક એક દ્રવ્ય માનવામાં આવે તો એક ભાગમાં આઘાત થતા આખા શરીરમાં પીડા ન થવી જોઈએ જે ભાગમાં કષ્ટ પહોંચ્યું હોય તે જ ભાગમાં પીડા થવી જોઈએ પરંતુ થાય છે એનાથી સર્વથા પ્રતિકૂળ અર્થાત આખા શરીરમાં એક આત્મા હોવાથી આખા શરીરમાં જ વેદના થાય છે તેથી ખંડરૂપ એક દેશ સ્વરૂપ વસ્તુ નથી પરંતુ અખંડ સ્વરૂપ અનેક પ્રદેશી છે હવે અખંડ અનેક પ્રદેશી દ્રવ્યમાં દ્રષ્ટાંત અર્થ બીજો પક્ષ સ્વીકારવાથી અર્થાત અનેક પ્રદેશી અખંડ રૂપ દ્રવ્ય માનવાથી જે પરિણમન થશે તે સર્વ દેશમાં આખી વસ્તુમાં થશે. જેવી રીતે એક વાંસને એક તરફથી હલાવવાથી આખો વાંસ હલી જાય છે. ભાવાર્થ, વાંસનું દ્રષ્ટાંત સ્થૂળ છે, તેથી ગ્રાહ્ય અંશ એક દેશ લેવો જોઈએ. વાંસ જોકે ઘણા પરમાણુનો સમૂહ છે, તો પણ સ્થૂળ દ્રષ્ટિથી તે એક જ દ્રવ્ય મનાય છે. આ જ અપેક્ષાએ તેનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. વાંસ અખંડરૂપ વસ્તુ છે, તેથી તેનો એક પ્રદેશ હલાવવાથી તેના બધા પ્રદેશો હલી જાય છે. જો તેને અખંડ સ્વરૂપ અનેક પ્રદેશી ના માનતા તેના એક એક પ્રદેશને જુદું જુદું દ્રવ્ય માનવામાં આવે, તો જે ભાગમાં વાંસને હલાવવામાં આવે તે જ ભાગમાં તેનું કંપન થવું જોઈએ. આખા ભાગમાં નહીં, પરંતુ એ પ્રત્યક્ષ બાધિત છે. તેથી વસ્તુ અનેક દેશાંશોનો અખંડ પિંડ છે. હવે એક પ્રદેશ વાળું પણ દ્રવ્ય છે. કોઈ દ્રવ્ય એક પ્રદેશ વાળું પણ છે અને તે ખંડ રહિત છે, અર્થાત અખંડ એક પ્રદેશી પણ કોઈ દ્રવ્ય છે. જેમ કે પુદ્ગલનું શુદ્ધ પરમાણુ અને કાલાણુ, એ પણ સ્વતઃ સિદ્ધ દ્રવ્ય છે.
એટલે એક પ્રદેશી પણ દ્રવ્ય છે, અસંખ્યાત પ્રદેશી છે, અનપ્રદેશી દ્રવ્ય છે. દ્રવ્યના ઘણા પ્રકાર છે. એમાં તું એમ કે છે તો લે, હું એ કહું છું કે એક પ્રદેશ અમે દ્રવ્ય માનીએ
છીએ, પણ જે દ્રવ્ય છે એને જ માનીએ છીએ.
માનીએ છીએ આત્મા ને એક પ્રદેશ ખંડન કરી નહીં.
હા, એમ નહીં.
એ તો અસંખ્યાત પ્રદેશ છે આત્મા, પણ આ એક એક પ્રદેશ અમે માનીએ છીએ.
માનીએ છીએ પરમાણુ ને કારણ.
હા, એમાં અનંત ગુણો છે. પાછી એક પ્રદેશ હોવા છતાં
અનંત ગુણો,
એમાં અનંત ગુણો છે. અસ્થિર રૂપે અનંત ગુણો ને નાસ્તિ રૂપે પણ અનંત ગુણો.
બરાબર.
ઓહો, ગુણો નો પાર ની એક પ્રદેશમાં કેટલા ગુણો રહે છે. બોલો.
પરંતુ એવું કોઈ દ્રવ્ય નથી કે જે બહુ પ્રદેશી હોઈને ખંડ એક દેશ રૂપ હોય. તેથી બહુ પ્રદેશ વાળું દ્રવ્ય અખંડ રૂપ છે.
બસ, એક પ્રદેશ વાળું દ્રવ્ય પણ છે અને બહુ પ્રદેશી પણ અખંડ છે, એમાં ખંડ નથી. જૈન દર્શન સામે કોઈ ટકી ન શકે.
હવે દ્રવ્ય અને ગુણ ઉપર જે દેશાંશો એટલે પ્રદેશોનું વર્ણન કરવામાં આવ્યું છે તે દેશાંશ ગુણ સહિત છે. ગુણ સહિત તે જ દેશાંશોનું દ્રવ્ય એવું નામ છે. તે દેશાંશોમાં રહેનારા જે વિશેષો છે તેમનું જ નામ ગુણ છે.
પ્રદેશમાં જે રહે છે એનું નામ ગુણ છે. એક પ્રદેશી ભલે હોય, કારણ ને પરમાણુ, તો પણ એમાં ગુણો છે. એક પ્રદેશી પરમાણુમાં સ્પર્શ રસ ગંધ વર્ણ એવા ગુણો છે, એવા ધર્મ ગણો. મુખ્યપણે ચાર, બાકી અનંત.
દ્રવ્ય અનંત ગુણોનો સમૂહ છે, તેથી જેટલા કોઈ દ્રવ્યના પ્રદેશો છે તે બધામાં અનંત ગુણોનો અંશ છે. તે ગુણો સહિત જે પ્રદેશો છે તેનું જ ભેગું નામ દ્રવ્ય છે.
ફરીથી વાંચો.
દ્રવ્ય અનંત ગુણોનો સમૂહ છે.
બરાબર.
તેથી જેટલા કોઈ દ્રવ્યના પ્રદેશો છે,
જેટલા કોઈ દ્રવ્યના પ્રદેશો છે
એટલે અસંખ્યાત પ્રદેશ
છે,
તે બધામાં અનંત ગુણોનો અંશ છે.
અંશ છે
એટલે કે અનંત ગુણો છે. એક એક પ્રદેશ કો જૈસે અંશ કહા ને, ઓર ઉસમે રહેને વાલે અનંત ગુણ હૈ, તો ઉસકો અંશ જૈસે ઉસકી અપેક્ષા અંશ કહા, બાકી તો સબ અખંડ એક હૈ.
એક હૈ,
બધામાં અનંત ગુણોનો અંશ છે. તે ગુણો સહિત જે પ્રદેશો છે તેનું જ ભેગું નામ
દ્રવ્ય છે.
એક નામ દ્રવ્ય છે. ગુણોને વિશેષ એવી સંજ્ઞા છે. કેવું આમ ચિતાર કરીને બતાવ્યું વસ્તુનું. એટલે ઓલામાં લીધું ને સ્વચતુષ્કમ, જે અસંખ્યાત પ્રદેશી છે એ જ અનંત ગુણમય છે, જે અનંત ગુણમય છે એ જ દ્રવ્ય છે અને એ જ ત્રિકાલ છે. એવી રીતે લીધું. સ્વચતુષ્ટમય એક વસ્તુ છે,
એક વસ્તુ આખી છે. કેમ કે પ્રદેશ પોતે ગુણ છે, પ્રદેશ શક્તિ છે ને એનામાં. આ તો ક્ષેત્ર છે, આ તો ક્ષેત્ર ની વાત છે. પ્રદેશ એટલે આ એક ક્ષેત્ર ની વાત છે. એક પ્રદેશ માં પણ અનંત ગુણો છે, ક્ષેત્ર નાનું, ગુણો અનંત.
હવે ગુણ ગુણી થી જુદા નથી, ગુણ ગુણી થી જુદા નથી. 39 કરતા છે. તે ગુણો નો સમૂહ જ દેશ એટલે કે અખંડ દ્રવ્ય છે. તે ગુણો દેશ થી ભિન્ન પોતાની સત્તા રાખતા નથી.
ગુણ છે દેશ છે એટલે દ્રવ્ય થી ભિન્ન પોતાની સત્તા રાખતા નથી.
અને એમ પણ કહી શકાતું નથી કે દેશમાં ગુણ એટલે કે વિશેષ રહે છે, પરંતુ તે વિશેષો એટલે ગુણોના મેળ થી જ, સમૂહ થી જ તે દેશ કહેવાય છે.
ગુણીમાં ગુણ રહે છે એમ પણ નહીં, એમ
એસ નહીં.
એક રૂપ છે,
અનંત ગુણ મય ઉસકા નામ તો દ્રવ્ય,
દ્રવ્ય હે એમ.
દ્રવ્યમાં અનંત ગુણો આમ રિયે છે એસે નહીં,
નહીં. અનંત ગુણો મય એ દ્રવ્ય છે બસ.
ભાવાર્થ, નૈયાયિક દર્શન વાળા ગુણોની સત્તા ભિન્ન માને છે અને દ્રવ્યની સત્તા ભિન્ન માને છે.
તેમાં આનું ખંડન થઈ ગયું.
હા, દ્રવ્યને ગુણોનો આધાર બતાવે છે, દ્રવ્ય ને ગુણો નો આધાર બતાવે છે. પરંતુ જૈન સિદ્ધાંત આમ નથી માનતો, પરંતુ તે ગુણો ના સમૂહ ને જ દેશ માને છે એટલે કે દ્રવ્ય માને છે. અને તે ગુણો ની દ્રવ્ય થી ભિન્ન સત્તા પણ નથી સ્વીકારતો, સત્તા ભિન્ન નથી સ્વીકારતો.
એક સત્તા છે.
હા, અને એમ પણ નથી કે દ્રવ્ય આધાર છે અને ગુણ આધેય રૂપે દ્રવ્ય માં રહે છે, પરંતુ તે ગુણો ના સમુદાય રૂપ પિંડ જ દ્રવ્ય સંજ્ઞા પામે છે. એલામાં લીધું ને નિયમ ચારમાં, આધે સ્વદ્રવ્યનો આધાર એટલે કોઈ ગુણોનો પરંપરા. એ વાત કેવી રીતે કરવી, વાત કરવામાં એવી રીતે છે
તો વિવક્ષણ અમલ.
હા,
અહીંયા આખું પદાર્થનું દ્રવ્ય કરે છે, સમજી ગયા. અને ઓમાં ત્યાં શું છે, ગુણો ક્યાં છે, એમ કે ગુણો ઉદયાદિ ભાવમાં નથી, પર્યાયમાં ગુણ નથી, પણ દ્રવ્યમાં ગુણ છે.
બરાબર,
જે ઉત્પાદ થાય છે એમાં ગુણ નથી.
બરાબર,
ચાર ભાવાંતરો છે ને, એમાં ગુણો નથી. એમ એમાં દ્રવ્ય પર્યાય વચ્ચેનો ભેદજ્ઞાન કરાવી, ગુણીને શ્રદ્ધાનો વિષય બનાવી અનુભવ કરાવવો છે. અહીંયા બાજુ જુદી, અહીંયા એટલે પદાર્થની સિદ્ધિ જુદી ચીજ છે અને ભેદ જ્ઞાન કરીને પ્રયોજન સિદ્ધિ જુદી ચીજ છે. હવે જેમાં આખા સમાજે આ બધું પકડી લીધું છે, પંચાધ્યાયના પદાર્થનું અથવા પ્રવર્તન સાર અથવા તો તત્વાર સૂત્ર બધું પકડી લીધું. ટુકડા શું કામ કરો છો, અખંડ અભેદ એક દ્રવ્ય છે એમ. પણ પ્રમાણથી દ્રવ્યની સિદ્ધિ થાય છે, નહી થી પ્રયોજન સિદ્ધ, નહી થી એ ઉપાધિ થાય. આ વાત તો ગુરુદેવે જ બહાર પાડી, બાકી કોઈ ખબર નથી. હવે જો આનો પક્ષ આવી જાય ને, આનો પક્ષ તો એ ભેદ જ્ઞાન કરવાની શક્તિ બિડાઈ જાય. પછી
એમ પણ નથી કે દ્રવ્ય આધાર છે અને ગુણ આધેય રૂપે દ્રવ્યમાં રહે છે. પરંતુ તે ગુણોના સમુદાય રૂપ પિંડ દ્રવ્ય સંજ્ઞા પામે છે.
બરાબર છે.
દ્રષ્ટાંત ગુણ અને ગુણીમાં આવે છે. આ જ વિષયમાં તંતુનું દ્રષ્ટાંત છે. શુક્લ ગુણ આદિનું શરીર જ તંતુ છે. શુક્લાદિ ગુણો સિવાય બીજી કોઈ વસ્તુ તંતુ નથી. અને ના એમ પણ કહી શકાય કે તંતુમાં શુક્લાદિ ગુણ રહે છે. પરંતુ શુક્લાદિ ગુણો એકત્રિત થવાથી તંતુ બન્યું છે.
તંતુ એટલે શું? દોરો.
શુક્લ આદિ ગુણો નો સમૂહ દોરો કહેવાય છે. જેવી રીતે દોરો અને શ્વેત પણ અભિન છે. સફેદ ઉસૈ બનતા હે ના વો તો
સફેદ જ. દોરો ચાલે એક દોરો આમ આમ જો તો સફેદ 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 જ આવે છે.
પૂરો સફેદ.
પૂરો સફેદ જ હોય એમ. એટલે ગુણમય સફેદમય એ દોરો છે. એટલે ઉપર આવ્યું ને ગુણ ગુણી થી જુદા નથી એનું આ દ્રષ્ટાંત થયું છે. સફેદ છે.
શુક્લાદિ ગુણો નો સમૂહ દોરો કહેવાય છે. જેવી રીતે દોરો અને શ્વેત પણ અભિન્ન છે તેવી જ રીતે દ્રવ્ય અને ગુણ પણ અભિન્ન છે. જેમ દોરો સફેદી આદિ થી પૃથક વસ્તુ નથી તેમ દ્રવ્ય પણ ગુણો થી પૃથક ચીજ નથી. ગુણમય છે.
ચાલીસ થઈ ગયો.
સારી આખી અચ્છી
અચ્છી. અખંડ ને પણ કેવું સિદ્ધ કરે છે. વાસ ના દ્રષ્ટાંત થી વેદન ના દ્રષ્ટાંત થી ખુબ સિદ્ધ કરે છે. અખંડ દ્રવ્ય છે. એવું અપૂર્વ આવશે તેથી આપણે વિચાર કરીને નોટ કરી લેવી. આખર તો આચાર્ય ભગવાન નું શાસ્ત્ર છે. એકાવન થી લેવાનું છે ને? હા એકતાલીસ વાર આવી.
જેમ પુરુષ ભિન્ન છે દંડ ભિન્ન છે પણ બંનેના સંયોગ થી તે દંડી કહેવાય છે એમ માનીએ તો બરાબર નથી. દેશ ને ભિન્ન અને ગુણો ને દેશાશ્રિત ભિન્ન સ્વીકારવાથી સર્વ સંકર દોષ આવશે.
એટલે દ્રવ્ય ગુણ ને ભિન્ન ને માનવાય. હા
આ વાત સુઘટિત દ્રષ્ટાંત દ્વારા પ્રસિદ્ધ છે. ગુણોને ભિન્ન માનવાથી શું ચેતના ગુણના સંબંધથી અચેતન પદાર્થ ચેતન નહીં થઈ જાય? એનો સંયોગ કરે તો બીજા નહીં કરે?
બીજા નિયારે સંયોગ કરે છે. માની આરે કરે છે. મુની આરે કરે.
હા
તો બીજા જળ પણ ચેતન થઈ જાય.
ભાવાર્થ જો ગુણોને દ્રવ્યથી પ્રથક સ્વીકારવામાં આવશે તો એવી હાલતમાં ગુણ સ્વતંત્ર રહીને કોઈ વાર કોઈની સાથે અને કોઈ વાર કોઈની સાથે
બરાબર
સંબંધ કરી શકશે ચેતના ગુણને જો જીવનો ગુણ ના માનતા એક સ્વતંત્ર પદાર્થ માનવામાં આવે તો તે જેવી રીતે જીવમાં રહે છે તેવી જ રીતે કોઈવાર અજીવ જળ પદાર્થમાં પણ તે રહેશે તેવી સ્થિતિમાં અજીવ પણ જીવ કહેવાશે પછી તો પદાર્થનો નિયમ જ નહીં રહી શકે કોઈ પણ પદાર્થ કોઈ પણ રૂપે થઈ જશે તેથી દ્રવ્યથી ગુણને ભિન્ન સત્તાવાળું માનવું સર્વથા મિથ્યા છે અથવા બીજી વાત એ પણ છે કે ગુણો વિના દ્રવ્યના પ્રદેશોની સત્તા જાણી શકાતી નથી અથવા પ્રદેશો વિના ગુણ પણ જાણી શકાતા નથી ભાવાર્થ ગુણોનો સમૂહ જ પ્રદેશ છે સમુદાય વિના સમુદાય રહી શકતો નથી અને સમુદાય વિના સમુદાય રહી શકતો નથી બંને વિના એક પણ રહી શકતું નથી અથવા બીજા શબ્દોમાં એમ કહેવું જોઈએ કે બંને એક જ વાત છે આ શું જરા સ્પષ્ટ
બીજી વાત એ પણ છે કે ગુણો વિના દ્રવ્યના ક્ષેત્રની સત્તા જ જાણી શકાતી નથી દ્રવ્યનું ક્ષેત્ર જાણવું હોય તો એના ગુણથી જાણી શકાય છે કોઈ પણ ક્ષેત્રને જાણવું હોય તો એના ગુણથી જાણી શકાય છે ગુણ વિના એનું ક્ષેત્ર હોય શકે જ નહીં અને ક્ષેત્ર હોય તો ગુણ હોય જ અને ગુણ હોય તો ક્ષેત્ર હોય જ એમ ક્ષેત્ર વિના ગુણ ન હોય ને ગુણ વિના અધર ગુણ ક્યાં રહીએ એમ અને ક્ષેત્ર હોય તો એમાં કોઈ ગુણ જ ન હોય
તો પછી
ગુણ થી શૂન્ય ક્ષેત્ર ન હોય
એમ
ખેતર હોય તો માટી તો હોય જ ને કુવો હોય ઝાડ હોય બધું હોય તો ખરું ને એમ
એટલે કહેવાનો મતલબ કે બંને અભિન્ન છે
અભિન્ન છે પ્રદેશ અને ગુણો જુદા જુદા નથી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એક સત્તા છે અહીંયા એ ક્ષેત્રનું છે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ દેશ દેશાંશ ગુણ ગુણાંશ એ એક વસ્તુ એક સત્તા છે બસ અહીંયા આખી વસ્તુ દ્રવ્યની સિદ્ધિ કરે છે એટલે જ આશંકા કરે છે ને કે દંડ મળે તો દંડી થઈ જાય એમ ગુણ નો મેળાપ થાય તો ગુણી થઈ જાય નહીં એમ નથી ગુણમય છે આત્મા જ્ઞાનમય છે જ્ઞાન જોડાય છે એને માટે જ્ઞાની થાય છે આત્મા એમ નથી અનાદ્ય અનંત જ્ઞાનમય છે એમ આખું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નું સચતુષ્ટ જે છે એને બે ભાગમાં વેચી નાખ્યું દેશ દેશાંશ અને ગુણ ગુણાંશ બસ દ્રવ્ય પછી ક્ષેત્ર શબ્દ આવ્યો છે અને કાળ પછી ભાવ સ્વભાવ આવ્યો છે એટલે એની શબ્દની રચનામાં
દ્રવ્ય પછી કાળ આવવું જોઈએ
હા ભાવ ભાવ પછી કાળ આવવું જોઈએ એને બદલે
દ્રવ્ય ગુણ ગુણાંશ એમ
હા એમ એટલે એને બદલે ઓલી વાક્ય રચનામાં શબ્દની રચનામાં જે ગોઠવાતો એ રીતે ગોઠવાય ને દ્રવ્ય ક્ષેત્ર ભાવ ને કાળ નહીં દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ કેટલા આ પ્રચલિત વાત છે બધામાં તારક વાસી સિદ્ધાંત બધામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની વાત પ્રચલિત છે પણ એનું યથાર્થ સ્વરૂપ એક લોકો કોઈ જાણતો નથી કોઈને કઈ ખબર જ નથી આ વાત તો અમે સારકાસી માતા ને ત્યાંથી ખબર છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવા શબ્દો રહી ગયા છે પણ એનું વાચ્ય શું છે એ કોઈને ખબર નથી
સત્તા સમાન હોવાથી આ ગુણ છે અને આ ગુણી છે એ કેવી રીતે જાણી શકાશે
જાણી શકાય કેમ કે અનંત ગુણ નો પિંડ તે ગુણી છે એક ગુણ તે ગુણી નથી અનંત ગુણ નો પિંડ સમુદાય ઠીક છે તર્ક કરે છે
જો ગુણ સમુદાય ને દ્રવી કહેવામાં આવે છે તો સમુદાય ને ગુણી અને સમુદાય ને ગુણ કહે છે પરંતુ ગુણ અને ગુણી ને ભિન્ન માનવાથી બંને સમાન થશે તે સમાનતામાં કોને ગુણ કેવો અને કોને ગુણી કેવો, ગુણ ગુણી નો તફાવત જ જણાતો નથી. સારાંશ, તેથી આ વાત નિર્દોષ સિદ્ધ છે કે દેશ વિશેષ જ ગુણ કહેવાય છે, એટલે દેશ નો વિશેષ ગુણ કહેવાય છે. ગુણોમાં ગુણ રહેતા નથી, ગુણ નથી આવ દ્રવ્યાશ્રય
નિર્ગુણ,
ગુણ ગુણ માં રહેતા,
ગુણા ગુણા, એ ગુણમાં ગુણ રહેતો નથી, દ્રવ્યમાં ગુણ રહે છે પણ ગુણમાં ગુણ નથી. એમ પર્યાય માંથી પર્યાય નથી આવતી, ગુરુદેવ કે પર્યાય માંથી પર્યાય નથી આવતી, ગુણ માંથી આવે છે, દ્રવ્ય માંથી આવે છે. એ પ્રવચન સારમાં એક દીકાએ કર્યું છે તર્કા, પર્યાય માંથી પર્યાય ના આવે છે. પર્યાય ના લક્ષે તો પર્યાય ના થાય પણ પર્યાય માંથી બીજી પર્યાય ના આવે. એમ ગુણ માંથી તો પર્યાયો આવે,
એ તો
એનો વિશેષ છે,
હા,
અને એમાંથી પર્યાય શક્તિ ની વ્યક્તિ થાય પણ વ્યક્તિ માંથી પછી વ્યક્તિ થાય એમ ને, પણ એમ એવું આવે છે.
ગુણોમાં ગુણ રહેતા નથી, તે ગુણો પ્રતિક્ષણ પરિણામશીલ છે પરંતુ સર્વથા વિનાશી નથી. પ્રશ્ન, ગુણ ગુણી બંને એક છે કેમ કે તે બંને ભિન્ન સત્તા વાળા નથી,
એક સત્તા છે બસ.
અહીં અભિન્ન સત્તા રૂપ હેતુથી ગુણ ગુણીમાં એક પણ સિદ્ધ કરવામાં આવે છે, છતાં પણ એવું શું કારણ છે કે અખંડ પિંડ હોવા છતાં પણ દ્રવ્યમાં દ્વૈત ભાવ જેવું જણાય છે? ઉત્તર, જે કોઈ વસ્તુ છે તે પોતાના સ્વભાવમાં ગુણ સ્વરૂપમાં સ્થિત છે અને તે સ્વભાવ પણ નિશ્ચયથી તે સ્વભાવવાન થી એટલે કે વસ્તુથી અવિનાભાવી અભિન્ન છે,
અભિન્ન છે,
પરંતુ વિવિક્ષાવશ ભિન્ન માનવામાં આવે છે.
આવે છે લક્ષણ ભેદે ભેદ, નામ ભેદે ભેદ, પ્રયોજન ભેદે ભેદ આવે છે. એટલે કોઈને ભિન્ન કેતા સર્વથા ભિન્ન માને છે એ ભૂલ છે, અને અભિન્ન છે એ તો બરાબર છે, પણ
નામ ભી અલગ અલગ
હે, અલગ હે, અલગ હે,
સંખ્યા અલગ હે, સંખ્યા અલગ હે, પ્રયોજન અલગ હે,
અલગ હે. જ્ઞાન નું નામ જ્ઞાન ગુણ છે, દર્શન નું દર્શન ગુણ ભેદ છે, નામ ભેદ છે, એટલે અતદ ભાવ છે ને, એટલે ગુણો નો સમુદાય
છે ને,
તો ગુણો તો અનંત છે, એના નામે જુદા છે, એના લક્ષણે જુદા છે. બરાબર છે.
ભાવાર્થ, જો કે સ્વભાવ સ્વભાવવાન બંને અભિન્ન જ છે તો પણ અપેક્ષિત કથન થી સ્વભાવ અને સ્વભાવવાન માં ભેદ માનવામાં આવે,
બસ
વાસ્તવમાં ભેદ નથી.
નથી બરાબર,
ભારે વાત જ્ઞાન દર્શન.
એટલે કથન થી ભિન્ન ને કથન થી ભિન્ન વિક્ષા દે ભેદે ભેદ છે, વસ્તુ ભેદે ભેદ નથી, વસ્તુ વૃત્તિ અખંડ આવે છે, વસ્તુ વૃત્તિ અખંડ,
એ જ વાત ચાલે,
એ વાત ચાલે છે.
ગુણના પર્યાયવાચી શબ્દ, શક્તિ લક્ષણ વિશેષ ધર્મ રૂપ ગુણ સ્વભાવ પ્રકૃતિ શીલ અને આકૃતિ, આ બધા શબ્દો એક અર્થને કહે છે. આ બધા નામ ગુણના છે,
ગુણના નામ બધા.
દ્રવ્યમાં અનંત ગુણ, દ્રવ્યની કોઈ પણ એક શક્તિ બીજી શક્તિ રૂપ હોતી નથી, એવી રીતે ક્રમ પૂર્વક પ્રત્યેક શક્તિના વિષયમાં વિચારતા ભિન્ન ભિન્ન અનંત શક્તિઓ સ્પષ્ટપણે જણાય
છે.
ભાવાર્થ, દ્રવ્યમાં અનંત શક્તિઓ છે, તે બધી એકબીજીથી ભિન્ન છે, એક શક્તિ બીજી શક્તિ રૂપ કદી થતી
તો જ સંખ્યા સિદ્ધ થાય,
તો જ અનંત પણ સિદ્ધ થાય,
નહીંતર અનંત પણ સિદ્ધ ન થાય.
શક્તિઓની ભિન્નતામાં હેતુ અર્થ, જેમ કેરીમાં સ્પર્શ રસ ગંધ અને વર્ણ ચારે એકી સાથે પ્રાપ્ત થાય છે, તે ચારે ગુણ ભિન્ન ભિન્ન નિયત ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે, તેથી તે ભિન્ન છે. ભાવાર્થ, કેરીમાં જે સ્પર્શ છે,
બરાબર સ્પર્શ છે,
તેનું જ્ઞાન સ્પર્શ ઇન્દ્રિયથી થાય છે, રસનું જ્ઞાન રસના ઇન્દ્રિયથી થાય છે, ગંધનું જ્ઞાન નાસિકાથી થાય છે, રૂપનું જ્ઞાન આંખથી થાય છે. ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોના વિષય હોવાથી તે ચારે ગુણ ભિન્ન છે, એવી જ રીતે બધા ગુણોના કાર્ય પણ ભિન્ન ભિન્ન છે, તેથી બધા ગુણો ભિન્ન ભિન્ન છે.
ઇન્દ્રિય જ્ઞાન થી જુદા પણ સિદ્ધ કર્યું,
રૂપી
પદાર્થ નો દ્રષ્ટાંત આપ્યો, બોલું તો રૂપી છે, એટલે એનું કેવી રીતે દ્રષ્ટાંત આપે? બિન બિન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવા એ જાય આવે કે
બધા ગુણો પૃથક પૃથક છે એ વિષયમાં ઉદાહરણ છે. જેમ કે જીવ દ્રવ્યમાં જે એ દર્શન નામનો ગુણ છે તે જ્ઞાન થઈ શકતો નથી, સુખ થઈ શકતો નથી, ચાર થઈ શકતો નથી, અથવા બીજા પણ કોઈ ગુણ સ્વરૂપે નથી થઈ શકતો. દર્શન ગુણ સદા દર્શન રૂપ જ રહે છે.
બરાબર.
અર્થ એવી જ રીતે જે કોઈ પણ ગુણ છે તે બીજા ગુણ રૂપ થઈ શકતો નથી. તેથી દ્રવ્યની અનંત શક્તિઓ પરસ્પર ભિન્નતા રાખીને ભિન્ન ભિન્ન કાર્યો દ્વારા સ્વયં પરિણમ્યા કરે છે. કેટલું
એક સાથે રહીએ અનંત ગુણો, પણ કોઈ ગુણ નું પરિણમન કોઈ ગુણ ના પરિણમન ના કારણે થાય કે આમાંથી આવી જાય, બિલકુલ નહીં. એટલી સૂક્ષ્મ વાત પણ એવી અરૂપી સૂક્ષ્મ છે તો પણ એનું આહા વ્યવસ્થા કોઈ કુદરતી છે. ટકીને બદલા જ કરે, ગુણ ટકે ને પર્યાય પલટે. અનંત ગુણ ની અનંત પર્યાય એક સમયે થાય. બોલો. આવું પ્રત્યક્ષ સર્વજ્ઞ ભગવાન ના જ્ઞાન માં આવ્યું, એની વાણી માં આવ્યું, એ બધું છે. સર્વજ્ઞ સિવાય કોણ કહી
શકે?
અને એ સર્વજ્ઞ ની વાણી માં આવે પણ ઝીલનારે ગણધર, એ ગણધરે ઝીલું, ઝીલી અને એની વ્યવસ્થા ને એની બધી વાત કરી. નકર ઓમાં તો એકદમ ધોધ આવે. જે પરંપરા ચાલી ને એ ગણધર બારંગ રચે છે ને એને કારણે આ પરંપરા ચાલુ છે. પણ અત્યારે તો ઘણું વિચ્છેદ દ્રવ્ય સ્વરૂપ છે નહીં, સમુદ્રમાં બિંદુ છે. આ જે છે એ સમુદ્રમાં બિંદુ છે, તો પણ પ્રયોજનભૂત રહી ગયું. બસ ઘણું છે, બસ
પરિણમ
માટે કોઈની જરૂર નહીં, પરિણમન માટે કોઈની
જરૂર
અસહાય.
ટકાવવા માટે જરૂર નથી, પરિણમન માટે પણ કોઈની જરૂર,
કોઈની જરૂર. ઉત્પાદન નો સ્વભાવ છે, ઉપજન એવી છે.
અંદર માં એવું નથી, પછી બહાર માં તો ક્યાંથી હોય?
એટલે દ્રવ્યને નિષ્ક્રિય કહ્યું ને, પર્યાયમાં જતો નથી, તદુપો ન ભવતી, તેથી દ્રવ્ય પર્યાયને કરતો નથી. અર્થાત એનો જે ગુણ છે એ પર્યાયને કરતો નથી, એમ. દ્રવ્ય કરતો નથી એટલે કે ગુણ એનો પર્યાયનો કરતા નથી. ગુણ એ અકર્તા છે, દ્રવ્ય કરતા એ ગુણ પણ અકર્તા છે. ગુણ નિષ્ક્રિય છે, પર્યાય સક્રિય છે, એમ. પર્યાય સક્રિય છે. એકદમ એ વખતે જે વાત આવે ને એ વાત એકદમ ફાસ્ટ ગાડી ઉપડે. આ અભેદ હોવા છતાં અતદ ભાવ તે રૂપે નથી, જ્ઞાન દર્શન રૂપે નથી, દર્શન જ્ઞાન રૂપે નથી. અભેદ છે કે હા, તો ભેદ છે કે હા, તો ભેદ નો અર્થ અતદ ભાવ. વેદ એટલે ભિન્નતા નહીં, હા, જ્ઞાન દર્શન પણ નથી, દર્શન જ્ઞાન પણ નથી, એનું નામ અતદ ભાવ.
બરાબર
એમ છે ને? બોલો, આ જૈન દર્શન સિવાય ક્યાં વાત છે? ત્યાં ભિન્ન કીએ ત્યાં દ્રવ્ય માંથી જુદું પડી જાય ગુણ ને, અભિન્ન કીએ તો બધું કીચડો કરી નાખે, જુદાઈ ના રાખે. એક ગુણ માં બીજા ગુણ નો રૂપ છે, પણ એનો અર્થ એ ગુણ બીજું ગુણ રૂપ થઈ જાય એમ નહીં. જેમ કે દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપણે લઈએ તો ખ્યાલ આવે, વીર્ય નામનો એક ગુણ છે આત્મામાં અને એક જ્ઞાન નામનો ગુણ છે, બરાબર છે? હવે વીર્ય ગુણમાં તો પોતાની પર્યાયમાં પર્યાયને ટકાવે, ઉત્પન્ન કરે, એ તો એની પોતાની શક્તિ છે વીર્ય ગુણની, પોતાની પર્યાયની. પણ એ જ્ઞાન ગુણની પર્યાયમાં દ્રવ્ય ગુણ પર્યાયમાં ફેલાઈ જાય છે, એટલે જ્ઞાનની પર્યાયમાં પણ વીર્યનું રૂપ આવે છે. એટલે જ્ઞાનનું બળ કહેવાય, શ્રદ્ધાનું બળ કહેવાય. શ્રદ્ધાના બળે, શ્રદ્ધાના બળે શિવ ભગવાન નીચે નથી આવતા, એ બળ બધું બળ. ચાલો,
ગુણોમાં અંશ વિભાગ 53 ગાથા. જે શક્તિઓમાંથી તે શક્તિઓમાંથી પ્રત્યેક શક્તિના અનંત અનંત નિરંશ, એટલે કે જેનો ફરીથી અંશ ન થઈ શકે તે અંશ હોય છે. તે શક્તિઓમાંથી પ્રત્યેક શક્તિના અનંત અનંત નિરંશ અંશ હોય છે.
હા, એટલે પર્યાય, એની આ પર્યાયની વાત આવે. પર્યાયની વાત, ગુણની પર્યાય, શક્તિઓ હોય એની વ્યક્તિ પર્યાય, પર્યાય છે તે અંશ છે.
અંશ
એમ બોલો, અંશી છે ગુણ અને અંશ છે.
હા, અંશ હોય છે. હીનાદિક વિશેષ ભેદથી તે અંશોનું પરિજ્ઞાન થાય છે.
હીન અધિક વિશેષ ભેદથી તે અંશોનું પરિજ્ઞાન થાય છે.
એક સફેદ કપડા નું સુગમ દ્રષ્ટાંત છે. કોઈ કપડા ઓછું સફેદ હોય છે, કોઈ તેનાથી અધિક સફેદ હોય છે, અને કોઈ તેનાથી પણ અધિક સફેદ હોય છે. આ બધા સફેદાઈના જ ભેદ છે. આ પ્રકારની તરકમતા એટલે કે હિનાધિકતા,
ઉપર શબ્દ હિનાધિક આવ્યો તો ને, એનો ખુલાસો,
અનેક પ્રકારે હોઈ શકે છે. તેથી શુક્લ ગુણના અનેક એટલે અનંત અંશ કલ્પવામાં આવે છે.
ગુણ તો છે
સફેદ,
પણ એના કલ્પના ઘણી થાય છે અંશની. એમ ઓછું સફેદ, વધારે સફેદ, વધારે છે,
એટલે અનેક ભેદ છે. ખંડિત જેવો અનેક રૂપ જણાય છે. ભાવાર્થ, સૂક્ષ્મ નિગોદિયા લબ્ધિ લબ્ધિ પર્યાપ્ત જીવને અક્ષરના અનંતમાં ભાગે જઘન્ય જ્ઞાન છે. તે જ્ઞાનમાં પણ અનંત અંશ એટલે અવિભાગ પ્રતિચ્છેદ છે.
એક જ્ઞાનની પર્યાય જગન્ય અંશ છે, ઉકાળ એમાં પણ
અનંત ભેદ છે.
અવિભાગ પ્રતિચ્છેદ, જેનો કોઈ વિભાગ ન થઈ શકે એટલા અંદર ખંડમાં પણ અનંત ખંડ, પર્યાય ખંડ છે એમાં અનંત ખંડો છે. એમાં જ્ઞાનની પર્યાય તો ખંડ થઈ ગઈ, લબ્ધ પર્યાય જ્ઞાન ઓછામાં ઓછો ઉગાડ, એ પર્યાયની અંદર પણ એટલા વિભાગ પ્રતિ છે તે ઢગલા વગરના. એમ પછી બે ઇન્દ્રિય થાય તો વધે છે, હા, એક એક ના અનંત, કેવળ જ્ઞાન માં અનંત, અને નિગોદ્યાદિની પર્યાયમાં પણ અનંત વિભાગ પ્રતિ છે.
તેજ નિગોદિયાની ઉપરની ઉત્તરોત્તર અવસ્થાઓમાં થોડી થોડી જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે.
દ્વિન્દ્રિય આદિ ત્રસ પર્યાયમાં વિશેષ વૃદ્ધિ થાય છે. વધતા વધતા તે જીવનો જ્ઞાન ગુણ એટલો વિશાળ થઈ જાય છે કે ચરાચર જગતની પ્રતિક્ષણે થનારી સર્વ અવસ્થાઓને એક સાથે સ્પષ્ટ જાણવા માંડે છે.
બરાબર માંડે
છે. આ જાતની વૃદ્ધિમાં સૌથી જગનની વૃદ્ધિને જ એક અંશ કહે છે.
એક અંશ કયો એને?
બરાબર. તેનું જ નામ અવિભાગ પ્રતિચ્છેદ છે.
અલ્પ ઉઘાડ નામ પછી અવિભાગ પ્રતિચ્છેદ વધે છે એમ ને? જેમ જ્ઞાન વધે એનું નામ અવિભાગ વૈધા. ઠીક, બરાબર, સારું, ઠીક ઠીક છે. જ્ઞાન નો ઉઘાડ વૈધો હોય એટલે અવિભાગ પ્રતિચ્છેદ વૈધા એમ ને?
વૃદ્ધિ ભેદ સિદ્ધ કરે છે કે જ્ઞાન ગુણ ના ઘણા અંશો છે કે જે હિનાદિક રૂપે જણાય છે. એવી જ રીતે પ્રત્યેક ગુણ ના અંશ અનંત
અનંત અનંત છે. એનું નામ અવિભાગ પ્રતિચ્છેદ છે. ઠીક છે. ઉઘાડની તારતમ્યતા ઉપર રાખો.
ગુણોના અંશોમાં ક્રમ, જેમ દેશના દેશ, દેશના છેદ, દેશાંશ હોય છે. જેમ દેશના એટલે કે દ્રવ્યના છેદ દેશાંશ હોય છે, તેમ ગુણોના છેદ નથી હોતા. અચ્છા, બરાબર. જેમ દેશના છેદ એટલે કે દેશાંશ હોય છે,
પ્રદેશ છે, એના તો હોય છે દેશ દેશાંશ, એના છેદ થાય, એક પ્રદેશ, બે પ્રદેશ, ત્રણ પ્રદેશ એમ. અહીં પ્રદેશ નું પછી માપ ને જે આવે છે ને, એવી રીતે ક્ષેત્ર નું માપ, એમ આ ગુણોમાં આમાં કટકા નથી
એમ.
ગુણો ની શક્તિ ની વ્યક્તિ પર્યાય પ્રગટ થાય એમ.
તેમ ગુણોના છેદ નથી હોતા. દેશના છેદ વિષ્કમ એટલે વિસ્તારના ક્રમે હોય છે.
વિસ્તાર એટલે ફેલાયેલ, વિસ્તાર ક્રમ વિષ્કમ એટલે ફેલાયેલું છે, પ્રદેશ ક્ષેત્ર ફેલાયેલું છે. અને ગુણ છે, ગુણ એ આ ફેલાયેલો નથી. ગુણ તો એક ગુણ છે, એનો છેદ ન કરી શકાય, એની પર્યાય પ્રગટ થાય. બરાબર છે, એ જુદી વાત થઈ ગઈ એમ. એ બે માં તફાવત છે. તફાવત છે. દેશ દેશાંશ ને ગુણગુણાંશ નો તફાવત બતાવશે, એ પોતે બતાવશે. જો ને વાંચો ને.
દેશના છેદ વિષ્કમ હોય એટલે વિસ્તારના ક્રમે હોય છે. અને દેશ એક વિસ્તૃત પદાર્થ છે. ગુણ એવો નથી અને ના તો એના છેદ પણ એવા હોય છે, પરંતુ તર્તમ રૂબાળા હોય છે.
હા, એના ઉગાડમાં તર્તમ થાય છે એમ. શક્તિની વ્યક્તિ પર્યાયમાં તત્તમતા છે. ને ઓલો તો આમ પથરે પાથરેલો છે, કપડાનો જે પ્રદેશ હોય ને એમ, કપડાના પ્રદેશ આમ પથરાયેલા છે, પણ શુક્લ તો ગુણ પથરાયેલો નથી. વ્યાપક બધામાં છે એ જુદી વાત.
શુક્લ તો પર્યાય,
શુક્લત્વ નામનો ગુણ છે, સફેદ આ કપડું છે ને, કપડું છે એ તો દેશ દેશાંશ ક્ષેત્ર ત્રણ હાથ નું કપડું છે, તો ત્રણ હાથ, એક હાથ, બે હાથ, ત્રણ હાથ, પછી ઇંચ, એ તો પ્રદેશ થયા એના. પણ એવી રીતે સફેદ નામનો જે ગુણ છે એ એવી રીતે નથી, એનું નામ ક્ષેત્ર નથી.
દરેક ક્ષેત્રમાં એ આમ
છે ખરો, પણ એમ કે છે કે એ વિખાતો નથી. આ આ તો આ ભેગું થાય જેમ ચામડું ને રબર થાય છે ને, એમાંનું નથી એમ કે છે. જો આગળ વાંચો.
દેશના છેદ તો ભિન્ન ભિન્ન પ્રદેશ સ્વરૂપ હોય છે. દેશના છેદ તો ભિન્ન ભિન્ન પ્રદેશ સ્વરૂપ હોય છે.
પ્રદેશ સ્વરૂપ, પ્રદેશ ભિન્ન ભિન્ન એમ, સંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ એમ.
પરંતુ ગુણના છેદ સર્વ પ્રદેશોમાં વ્યાપક રહે છે.
હા,
અચ્છા, ગુણના છેદ એટલે પર્યાય સર્વ પ્રદેશોમાં વ્યાપક રહે,
વ્યાપક છે,
તે હિનાદિક રૂપે હોય છે.
ગુણ એવો નથી, ક્યાં હોય છે? ભાવાર્થ વાંચો. ભાવાર્થ વાંચો. દેશના દેશના છેદ તો ભિન્ન ભિન્ન પ્રદેશ સ્વરૂપ હોય છે, એક પ્રદેશ, બે પ્રદેશ, બરાબર ને? પરંતુ ગુણના છેદ સર્વ પ્રદેશોમાં વ્યાપક રહે છે, જોઈ લેશે હજી જે વાત કહે છે ને એની પૂરી કરશે.
ગુણોના અંશોના છેદ કરવામાં ક્રમ કથન નો ઉપદેશ બતાવે છે કે ગુણ સ્વભાવથી પ્રવાહરૂપ છે, અર્થાત દ્રવ્ય અનંત ગુણાત્મક પિંડની સાથે બરાબર વર્ત્યા કરે છે. દ્રવ્ય અનાદિ અનંત છે, ગુણ પણ અનાદિ અનંત છે. દ્રવ્યની સાથે ગુણનો પ્રવાહ બરાબર ચાલે છે,
ચાલે છે.
તે ગુણ તેના અર્ધ છેદોથી ભિન્ન છિન્ન ભિન્ન કરવા યોગ્ય છે. તે ગુણ તેના અર્ધ છેદોથી છિન્ન ભિન્ન કરવા યોગ્ય છે, અર્થાત તે ગુણના અર્ધા અર્ધા છેદ કરવા જોઈએ. એવી રીતે વારંવાર તેના અર્ધ છેદ કરવા જોઈએ તથા ત્યાં સુધી કરતા જવું જોઈએ કે જ્યારે પછી કોઈ પણ ગુણનો અંશ ફરીથી ન છેદી શકાય અને તેને નિરંશ સમજવો. તે છેદરૂપ કરેલા ગુણોના અંશોનો સરવાળો અનંત થાય છે, તે જ અંશોનો સમૂહ ગુણ કહેવાય છે.
એ ગુણને કટકા કરતા કરતા કલ્પના
કલ્પનામાં
એમાં એમાં અનંત પર્યાયો દેખાય છે. એક ગુણમાં ભૂત ભવિષ્ય ને વર્તમાનની અનંત અનંત એને આખો સમુદાય છે. એ ગુણ છે પર્યાયનો સમુદાય, તે ગુણ છે અને ગુણનો સમુદાય તે દ્રવ્ય છે. પ્રદેશનો સમુદાય તે દ્રવ્ય છે અને પર્યાયનો સમુદાય તે ગુણ છે. એમ થયું ને, પ્રદેશનો સમુદાય દ્રવ્ય છે અને પર્યાય નો સમુદાય તે ગુણ છે. એમ થયું ને, છેદ કરતા 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 એમ જ્ઞાન ગુણ યો. હવે અનાદિ અનંત જેટલી પર્યાય છે એનો છેદ કરો તો પર્યાય નો સમુદાય આખો ગુણ થઈ ગયો. પર્યાયો ભૂતકાળની ગઈ, વર્તમાન ચાલે છે અને ભવિષ્યની પ્રગટ થવાની છે. એમ તો અનંત પર્યાય થઈ ગઈ એ ગુણ ની યો. તે ગુણ છે અને પ્રદેશ નો સમૂહ તે દ્રવ્ય છે. એમ ક્ષેત્ર અપેક્ષાએ ક્ષેત્ર સિદ્ધ કરવું છે ને, એટલે દેશ દેશાંશ ને ગુણ ગુણાંશ ની અહીં વાત ચાલે છે ને. થોડી મજા આવે એવું છે એમ નહીં, કઈ કષ્ટાળો આવ્યું નથી. નહીં નહીં તો ઠીક, ચાલો.
તેજ અંશો નો સમૂહ ગુણ કહેવાય છે. ગુણોના અંશ
ક્યાં આવ્યા? પાનું 27.
ગુણોના અંશ ગુણથી જુદી સત્તા ધરાવતા નથી, પરંતુ તે અંશોનો સમૂહ જ એક સત્તાત્મક ગુણ
કહેવાય. બસ આખું આવી ગયું ને, અનાદિ અનંત પર્યાય એનો સમૂહ તે ગુણ અને પ્રદેશોનો સમૂહ તે દ્રવ્ય. બસ કેમ કે દેશ દેશાંશ અને ગુણ ગુણાંશ બે ભાગ કહ્યા હતા ને, એમ ગુણની સિદ્ધિ કરી પર્યાયથી અને ક્ષેત્રથી દ્રવ્યની સિદ્ધિ કરી એમ.
વાચક છે, બધાનો અર્થ પર્યાય છે. ગુણાંશ જ ગુણ પર્યાય છે.
ગુણાંશ જ
ગુણ
પર્યાય. ગુણ નો જે અંશ છે તે ગુણ ની પર્યાય છે. જ્ઞાન ગુણ છે, એનો મતિ જ્ઞાન નો ઉઘાડ છે, એનો અંશ છે, પર્યાય છે. ગુણ ગુણાંશ દેશ દેશાંશ આવી ગયો, હવે ગુણ ગુણાંશ ની વાત ચાલી.
જેટલા કોઈ ગુણાંશ છે તે જ ગુણ પર્યાય કહેવાય છે. આ વાત અવિરુદ્ધપણે સિદ્ધ છે કે અંશ સ્વરૂપ જ પર્યાયો હોય છે.
બસ અંશ ને પર્યાય કહેવાય.
ગુણ પર્યાય
જો અંશ પેલો શબ્દ છે,
હા છે ને,
એ અંશ નો શબ્દ એ પ્રયોગ અહીંયા પેલો કર્યો એને. અંશ નું નામ પર્યાય અથવા ગુણ ના ભેદ ને પર્યાય કહેવાય. ગુણ ના અંશ ને પર્યાય કહેવાય. એમ ભેદ પણ લીધો છે ને,
લીધો
જો આ
જેટલા કોઈ ગુણાંશ છે તે જ ગુણ પર્યાય કહેવાય છે.
બરાબર.
આ વાત અવિરુદ્ધ પણ સિદ્ધ છે કે અંશ સ્વરૂપ જ પર્યાય હોય છે.
બરાબર છે.
ગુણ પર્યાય નું નામાંતર કેટલાક બુદ્ધિમાનો ગુણ પર્યાય નું બીજું નામ પણ કહે છે. ગુણ અને અર્થ એ બંને એક અર્થ વાળા છે, તેથી ગુણ પર્યાય ને અર્થ પર્યાય પણ કહી દઈએ છીએ.
હા, કહી દઈએ છીએ.
બરાબર. ઉપનિરૂપણ કરવામાં આવ્યું છે તે દ્રવ્ય પર્યાયો ને કેટલાક બુદ્ધિશાળી જેનો વ્યંજન પર્યાય નામથી પોકારે છે.
એટલે આ હિસાબે દ્રવ્ય ની પર્યાય એમ આવે ત્યારે પ્રદેશ લેવો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાગ એમ છે ને, એટલે દ્રવ્ય નો જે અંશ કયો તે ક્ષેત્ર થઈ ગયું એમ, અને ભાવ નો અંશ તે કાળ થઈ ગયો. ગુણ રાખ્યો અને દ્રવ્ય ની પર્યાય અને આ ગુણ ની પર્યાય
દેશ દેશાંત ગુણ ગુણાંત.
બરાબર.
પ્રદેશ ગુણ નું પરિણમન સંપૂર્ણ દ્રવ્ય માં થાય છે, તેથી તે ગુણના
પ્રદેશરત ગુણ આ ગુણ લીધો ને, પ્રદેશરત નામનો ગુણ છે.
હા, તે ગુણના ફૂટનોટમાં છે.
હા,
પ્રદેશરત ગુણના પરિણમનને જો ગુણની દ્રષ્ટિથી કહેવામાં આવે તો તેને ગુણ પર્યાય પણ કહી શકાય છે.
હા, જો
તે જો તો કહી
શકાય. પ્રદેશરત ગુણથી જો તો એને અર્થ પર્યાય પણ ગુણ પર્યાય કહેવાય.
બાકી આમ જુઓ તો એ દ્રવ્ય પર્યાય.
દ્રવ્ય પર્યાય છે.
પરિણમન ને દ્રવ્ય પર્યાય અથવા વ્યંજન પર્યાય કહે છે. બરાબર. 63 થઈ ગયા. 63 થઈ ગયા. બરાબર, 63 થઈ ગઈ. ઠીક છે, ચાલો.